ઓમ શાંતિ. 26 ઓગસ્ટ 2026 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મુનિના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમે ગેરંટી કરો છો કે અમે પોતાના જ યોગ બળથી આ ભારતને સ્વર્ગ બનાવીશું. ત્યાં એક ધર્મ, એક રાજ્ય હશે. મીઠા બાળકો, તમે ગેરંટી કરો છો કે અમે પોતાના જ યોગ બળથી આ ભારતને સ્વર્ગ બનાવીશું. ત્યાં એક ધર્મ, એક રાજ્ય હશે. પ્રશ્ન છે, માયાના કયા વિઘ્નથી સેફ અર્થાત સુરક્ષિત રહેવાવાળા ખૂબ સારી કમાલ કરી શકે છે? ઉત્તર છે, માયાનું સૌથી મોટું વિઘ્ન છે દેહ અભિમાનમાં લાવીને એકબીજાના નામ રૂપમાં ફસાવવું. જે બાળકો આ વિઘ્નથી સેફ રહે, માયાના દગાથી બચી રહે, તે ખૂબ કમાલ કરી દેખાડે છે. તેમની બુદ્ધિમાં સર્વિસ અર્થાત સેવાના નવા નવા વિચાર ચાલતા રહે છે. સર્વિસમાં ઉન્નતિ ત્યારે થશે જ્યારે દેહી અભિમાની હશે. ઓમ શાંતિ. બાપ આવ્યા છે રૂહાની બાળકોને શ્રીમત આપવા. આ તો બાળકો જાણે છે કે થોડા સમયની અંદર ડ્રામા પ્લાન અનુસાર બધું કાર્ય થવાનું છે. આપણે રાવણપુરીને વિષ્ણુપુરી બનાવીએ છીએ. હમણાં બાપ પણ ગુપ્ત તો ભણતર પણ ગુપ્ત છે. સેવા કેન્દ્રો તો ખૂબ જ છે. નાના મોટા ગામડામાં સેવા કેન્દ્રો છે અને બાળકો પણ ઘણા છે. હજી પણ દિવસ પ્રતિ દિવસ વધતા જશે. લિટરેચર અર્થાત સાહિત્યમાં પણ લખે છે કે અમે આ ભારત ભૂમિને સ્વર્ગ બનાવીને છોડીશું. તમને આ ભારત ભૂમિ ખૂબ પ્રિય છે, કારણ કે તમે જાણો છો કે આ ભારત જ સ્વર્ગ હતું. તેને 5000 વર્ષ થયા. ભારત ખૂબ શાનદાર હતું. આપ બ્રહ્મા મુખ વંશાવલી બાળકોને જ આ નોલેજ છે. આ ભારતને શ્રીમદ પર સ્વર્ગ બનાવવું પડે. બધાને રસ્તો બતાવવાનો છે. બીજી કોઈ ખિટખિટની અહીં વાત નથી. પરસ્પર બેસી સલાહ લેવી જોઈએ કે આ ચિત્રો દ્વારા એવી શું એડવર્ટાઇઝ અર્થાત જાહેરાત કરીએ જે સમાચાર પત્રમાં પણ આ ચિત્ર આવે. પરસ્પર આના પર સેમિનાર અર્થાત ચર્ચા શસ્ત્ર કરવા જોઈએ. જેમ તે ગવર્મેન્ટના લોકો પરસ્પર મળે છે, સલાહ કરે છે કે ભારતને આપણે કેવી રીતે સુધારીએ. આ જે આટલા બધા મતભેદ થઈ ગયા છે તેને પરસ્પર મળીને ઠીક કરીએ અને ભારતમાં સુખ શાંતિ કેવી રીતે સ્થાપન થાય. એમ તમે પણ રૂહાની પાંડવ ગવર્મેન્ટ છો. આ મોટી ઈશ્વરીય ગવર્મેન્ટ છે. પતિત પાવન બાપ જ પતિત બાળકોને પાવન બનાવીને પાવન દુનિયાના માલિક બનાવે છે. આ રહસ્ય આપ બાળકો જાણો છો. મુખ્ય છે જ ભારતનો આદિ સનાતન દેવી દેવતા ધર્મ. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર કહેવાય છે શિવ બાબાને. હવે તમને બાપે આવીને જગાડ્યા છે. તમારે પછી બીજાઓને જગાડવાના છે. ડ્રામા પ્લાન અનુસાર તમે જગાડતા રહો છો. હમણાં સુધી જેમણે જેમણે જેવો જેવો પુરુષાર્થ કર્યો છે એટલો જ કલ્પ પહેરા પણ કર્યો હતો. તમારું રૂહાની યુદ્ધ છે. ક્યારેક માયાનું જોર થઈ જાય છે, ક્યારેક ઈશ્વરનું, ક્યારેક ક્યારેક તો સર્વિસ સારી તીવ્ર ગતિથી ચાલે છે. ક્યારેક કોઈ બાળકોમાં માયાના વિઘ્ન પડી જાય છે. માયા એકદમ બેહોશ કરી દે છે. લડાઈનું મેદાન તો છે ને, માયા એકદમ બેહોશ કરી દે છે. લડાઈનું મેદાન તો છે ને, તો માયા રામની સંતાનને પણ બેહોશ કરી દે છે. લવકુશની કહાણી અર્થાત વાર્તા પણ છે ને, રામના બે બાળકો બતાવે છે. અહીં તો બાબાના અસંખ્ય બાળકો છે. આ સમયે બધા મનુષ્ય કુંભકર્ણની નિંદરમાં સુતેલા છે. તેઓ આ પણ નથી જાણતા કે પરમપિતા પરમાત્મા આવ્યા છે બાળકોને વારસો આપવા. બાપ ભારતમાં જ આવે છે, આ વાત બિલકુલ જ ભૂલી ગયા છે. ભારતવાસી સ્વર્ગના માલિક હતા, આમાં કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્માનો જન્મ પણ અહીં થાય છે. ત્યારે તો શિવ જયંતિ ભારતમાં મનાવે છે, તો જરૂર એમણે કાંઈ આવીને કર્યું હશે. બુદ્ધિ કહે છે કે જરૂર બાપે આવીને સ્વર્ગની સ્થાપના કરી હશે. પ્રેરણાથી થોડી સ્થાપના કરશે. અહીં તો આપ બાળકોને રાજયોગ શીખવાડાય છે, યાદની યાત્રા શીખવાડાય છે. પ્રેરણામાં કોઈ અવાજ નથી હોતો. સમજે છે શંકર પ્રેરણાથી વિનાશ કરે છે, પરંતુ આમાં પ્રેરણાની વાત નથી. તમે સમજી ગયા છો કે ધામામાં તેમનો પાર્ટ જ છે મુસળ બનાવવા. તેઓ વિનાશ અર્થ નિમિત્ત બનેલા છે. પ્રેરણા શાસ્ત્રોનો શબ્દ છે, આમાં પ્રેરણાની તો વાત જ નથી. ડ્રામા અનુસાર વિનાશ તો થવાનું જ છે. ગવાયેલું છે મહાભારત લડાઈમાં આ મુસળ વગેરે કામમાં આવ્યા હતા. જે પાસ થઈ ગયું છે તે ફરી રિપીટ થવાનું છે. તમે ગેરંટી અર્થાત ખાતરી કરો છો કે અમે યોગ બળથી સ્વર્ગની સ્થાપના કરીશું. ત્યાં એક ધર્મ હશે તો બીજા બધા ધર્મ ક્યાં હશે? જરૂર વિનાશ થઈ જશે. આ સમજવાની વાત છે. ગવાયેલું છે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના તો ઠીક છે, પરંતુ શંકરને તો શિવની સાથે મળાવી દીધા છે. આ રોંગ અર્થાત ખોટું છે, શિવ શંકર કહી દે છે. કારણ કે શંકર તો કોઈ કામ નથી કરતા, તો શિવથી મળાવી દીધા છે. પરંતુ શિવ બાબા કહે છે મારે તો ખૂબ કામ કરવું પડે છે, બધાને પાવન બનાવવા પડે છે. હું આ બ્રહ્મા તનમાં પ્રવેશ કરી આ સાકાર દ્વારા સ્થાપનાનું કાર્ય કરાવું છું. શંકરનો તો કોઈ પાર્ટ નથી, શિવની પૂજા થાય છે. શિવ જ કલ્યાણકારી ઝોલી ભરવાવાળા છે. શિવ પરમાત્માએ નમઃ કહે છે ને, આ બ્રહ્મા પણ પ્રજાપિતા થયા. બ્રહ્માથી વિષ્ણુ, વિષ્ણુથી બ્રહ્મા, આ તો ખૂબ ગુહ્ય વાતો છે. આ ફક્ત આ બાળકો જ જાણો છો. સેન્સિબલ અર્થાત સમજદાર બાળકોની બુદ્ધિમાં જ્ઞાન ઝટ સમજમાં આવી જાય છે. મનુષ્યને કાંઈ પણ સમજ નથી કે પતિત પાવન બાપ ક્યારે આવશે. હવે તો કળિયુગનો અંત છે. જો કહે છે કે કળિયુગના અંતમાં 40,000 વર્ષ બાકી છે, તો હજી કેટલા વધારે પતિત બનશે, કેટલું દુઃખ સહન કરશે. કળિયુગમાં સુખ તો હશે નહીં, કાંઈ પણ ન જાણવાના કારણે બિચારા ઘોર અંધારામાં પડ્યા છે. આ બાળકોએ પરસ્પર મળીને સલાહ કરવી જોઈએ કે કેવી રીતે સર્વિસને વધારીએ. બાપ પ્લાન હતા કે યોજના તો બતાવતા રહે છે, પછી બાળકોએ પરસ્પર મળવાનું છે, ચિત્રો પર સારી રીતે સમજાવવાનું છે. આ પણ ડ્રામા અનુસાર ચિત્ર બનતા જ જઈ રહ્યા છે. બાળકો જાણે છે કે જે જે સમય પસાર થતો જાય છે, હૂબહૂ ડ્રામા ચાલતો રહે છે. બાળકોની અવસ્થા તો ક્યારેક ઉપર ક્યારેક નીચે, આ ચાલતું રહેશે. બાબા પણ સાક્ષી થઈને જુએ છે. ક્યારેક ક્યારેક બાળકો પર ગ્રહચારી બેસે છે તો તેમને મળવા માટે પ્રયત્ન કરાવે છે. બાબા ઘડી ઘડી કહે છે કે બાપને યાદ કરો, પરંતુ દેહ અભિમાનમાં આવી જાય છે એટલે ઠોકરો ખાય છે. આમાં દેહી અભિમાની બનવું પડે, પરંતુ બાળકોમાં દેહ અભિમાન ખૂબ છે. તમે દેહી અભિમાની બનો તો બાપની યાદ રહે, પછી સર્વિસની ઉન્નતિ પણ થતી રહેશે. જેમણે ઉચ્ચ પદ મેળવવાનું છે તે સદૈવ સર્વિસમાં લાગેલા રહે છે. તકદીરમાં જો નથી તો તદબીર અર્થાત પુરુષાર્થ પણ નહીં કરશે. સ્વયં કહે છે કે બાબા અમારી ધારણા નથી થતી, બુદ્ધિમાં નથી બેસતો. ધારણા જો નથી થતી તો ખુશી પણ નથી રહેતી. જેમને ધારણા થાય છે તો ખુશી પણ રહે છે, સમજે છે કે શિવ બાબા આવેલા છે. બાપ કહે છે, બાળકો તમે સારી રીતે સમજી પછી બીજાઓને પણ સમજાવો. કોઈ તો સર્વિસમાં લાગી જાય છે, પુરુષાર્થ કરતા રહે છે. આપ બાળકો જાણો છો કે જે જે સેકન્ડ વીતે છે તે ડ્રામામાં નોંધ છે, પછી એવી રીતે જ રિપીટ થાય છે. બાળકોને સમજાવાય છે કે બહાર ભાષણ કરતા સમયે તો અનેક પ્રકારના મનુષ્ય આવે છે. આપ બાળકો જાણો છો કે બધા વેદ શાસ્ત્ર ગીતા વગેરે પર ભાષણ કરે છે. તેમને આ ખબર થોડી છે કે અહીં ઈશ્વર પોતાનું અને આ રચનાના આદિમધ્ય અંતનું રહસ્ય સમજાવે છે. ચિત્રોમાં કેટલું સારી રીતે બતાવ્યું છે કે પરમાત્મા કોણ છે. આ વાતો પ્રોજેક્ટર પર તો સમજાવી ન શકાય. પ્રદર્શનમાં તો ચિત્ર પણ સામે ઊભા છે અને તમે સમજાવીને પૂછી પણ શકો છો કે હવે બતાવો ગીતાના ભગવાન કોણ છે, જ્ઞાનના સાગર કોણ છે, પવિત્રતા સુખ શાંતિના સાગર લિબરેટર અર્થાત મુક્તિદાતા ગાઈડ અર્થાત માર્ગદર્શક કોણ છે. શ્રી કૃષ્ણના માટે તો નહીં કહી નહીં શકે. પરમાત્માની મહિમા અલગ છે. પહેલાં લખવું પણ જોઈએ, પ્રોબ અર્થાત પ્રશ્ન ઉત્તર લેવો જોઈએ, બધાથી સહી અર્થાત હસ્તાક્ષર પણ લેવાની છે. તો હોલમાં ચકલીઓ લડી રહી છે. આ સમય આખી દુનિયામાં લડાઈ ઝઘડા જ છે. બધા પરસ્પર લડતા રહે છે. પાંચ વિકાર પણ મનુષ્યમાં ગવાય છે, જાનવરોની તો વાત નથી. વિશેષ વર્લ્ડ અર્થાત વિકારી દુનિયા અને વાઇસલેસ વર્લ્ડ અર્થાત નિર્વિકારી દુનિયા મનુષ્યના માટે ગવાયેલું છે. કળિયુગમાં છે આસુરી સંપ્રદાય, સતયુગમાં છે દૈવી સંપ્રદાય. મનુષ્ય એટલા તમો પ્રધાન બુદ્ધિ છે જે બિલકુલ જ સમજતા નથી કે અમે જ આસુરી સંપ્રદાય છીએ. દેવતાઓની આગળ જઈને ગાય પણ છે, અમે જ નીચ પાપી છીએ, હમ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહીં. તમે તો તેમને સિદ્ધ કરીને બતાવો છો કે સીડીના ચિત્રમાં પણ ખૂબ ક્લિયર અર્થાત સ્પષ્ટ છે બતાવેલું છે કે કેવી રીતે ચડતી કળા છે પછી ઉતરતી કળા છે. ભારતવાસીઓના માટે મુખ્ય છે સીડીનું ચિત્ર. આ છે સૌથી સારી વસ્તુ. આ ચિત્ર પર ખૂબ સારું સમજાવી શકો છો. 84 જન્મ પૂરા કરી ફરી પહેલો જન્મ લેવાનો છે, પછી ઉતરતી કળાથી ચડતી કળામાં જવું પડે. દરેકના વિચાર ચાલવા જોઈએ કે બધાને રસ્તો કેવી રીતે બતાવીએ. વિચાર નહીં ચાલે તો સર્વિસ અર્થાત સેવા કેવી રીતે કરશે. ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ હોય છે. સતયુગના પછી સીડી ઉતરવાની જ છે. બાળકો જાણે છે કે હવે આપણે ટ્રાન્સફર થઈ રહ્યા છીએ, પરંતુ સીધા સતયુગમાં નથી જતા. પહેલા શાંતિધામમાં જવાનું છે. તમે જાણો છો આપણે પાઠધારી છીએ, બાકી તમારામાં પણ નંબરવાર છે. જે પોતાને પાઠધારી સમજે છે આ ડ્રામાના દુનિયામાં, એવું કોઈ કહી ન શકે કે અમે પાઠધારી છીએ. આપણે લખીએ પણ છીએ કે દરેક મનુષ્ય માત્ર આ બેહદ ડ્રામાના એક્ટર્સ હોવા છતાં પણ મુખ્ય એક્ટર્સ ડાયરેક્ટર્સ અને ડ્રામાના આદિમધ્યને અંતને નથી જાણતા. તો તે બે સમજ છે. આ લખવામાં કોઈ વાંધો નથી. એક કાંતિ સાંભળી બીજાથી કાઢી ન દેવું જોઈએ. સર્વિસ સર્વિસ અને સર્વિસ બાબા જાણે છે કે બાળક ઉપર ક્યારેક ગ્રહચારી પણ બેસે છે, જ્યારે ગ્રહચારી બેસે છે તો કેટલું નુકસાન થઈ જાય છે તે બાપ જાણે છે. સાહુકાર ગરીબ બની જાય છે, કારણ તો હોય જ છે ને. અનેકોને બાબા સમજાવતા પણ રહે છે, બાળકોના નામરૂપમાં ક્યારેય બાળકો નામરૂપમાં ક્યારેય નહીં ફસાતા, નહીં તો માયા એવી છે જે નાકથી પકડી ખાડામાં નાખી દેશે. માયા ખૂબ દગો આપશે. આશિક માશુક અહીં નથી બનવાનું. આશિક માશુક કોઈ વિકાર માટે બને છે, બીજા ફક્ત રૂપ પર ફિદા અર્થાત મોહિત થાય છે. તમે જાણો છો સેવા કેન્દ્રો પર પણ એવી રીતે માયાના વિઘ્ન ખૂબ પડે છે. એકબીજાના નામ રૂપમાં ફસાઈ જાય છે. માયા એવી પ્રબળ છે જે માતાના નામરૂપમાં, કન્યા કન્યાના નામરૂપમાં પણ ફસાઈ જાય છે. પુરુષાર્થ કરવા છતાં પણ માયા એકદમ પકડી લે છે. એટલે બાબા સાવધાની આપે છે કે બાળકો માયા ખૂબ ફસાવવાની કોશિશ કરશે, પરંતુ તમારે ફસાવવાનું નથી. દેહ અભિમાનમાં ન આવવું જોઈએ. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. માયાના દગાથી બચતા રહેવાનું છે. આપ બાળકોને બાપ ગુલ ગુલ ફૂલ બનાવવા આવ્યા છે. તમને કોઈ વાતમાં સંશય ન આવવો જોઈએ. જો દિલ અર્થાત બુદ્ધિમાં સંશય આવ્યો તો સર્વિસ સારી રીતે નહીં કરી શકો, અંદર ગુટકા ખાતા રહેશો. હિંમત રાખવી જોઈએ. સમય ખૂબ થોડો છે. બાબાને મુરલી સાંભળશો તો ઉત્સાહમાં આવશો. આત્મપ્રકાશ બાળક ઠીક રીતે ચિત્રો તરફ અટેન્શન બનાવવા, ચિત્રો તરફ અટેન્શન અર્થાત ધ્યાન આપી રહ્યો છે. મુંબઈવાળાઓના પણ દિમાગમાં આવવું જોઈએ, મુખ્ય ચિત્રને પહેલાં બનાવવા પડે. તપાસ કરવી જોઈએ. બાબા ડાયરેક્શન અર્થાત માર્ગદર્શન આપતા રહે છે કે કેવી રીતે ચિત્રોમાં ઉન્નતિ થવી જોઈએ. એવી રીતે કોઈ યુક્તિ રચો જે સીડીનું ચિત્ર એરોડ્રામ પર રખાય. આ ચિત્ર જોઈને બધા ખુશ થશે, છેવટે સમજશે કે અમને મત આપવાવાળા કોણ છે. તો બાબાને ખૂબ નશો ચડવો, તો બાળકોને ખૂબ નશો ચડવો જોઈએ. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આપ બાળકો લડાઈના મેદાન પર છો. માયા રાવણથી તમારું યુદ્ધ છે. માયા ખૂબ વિઘ્ન નાખે છે. બાળકોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ. બીજી પોઈન્ટ છે, દરેકે પોતાની ઉન્નતિના માટે વિચાર કરવાનો છે. ચિત્રો પર કેવી રીતે સમજાવીએ, સર્વિસને કેવી રીતે વધારીએ, ચિત્રોમાં એવું શું રાખીએ જે મનુષ્ય સહજ સમજી જાય. વરદાન છે દેહ અભિમાનના ત્યાગ દ્વારા શ્રેષ્ઠ ભાગ્ય બનાવવાવાળા સર્વસિદ્ધિ સ્વરૂપ ભવ. દેહ અભિમાનના ત્યાગ દ્વારા શ્રેષ્ઠ ભાગ્ય બનાવવાવાળા સર્વસિદ્ધિ સ્વરૂપ ભવ. દેહ અભિમાનનો ત્યાગ કરવો અર્થાત દેહી અભિમાની બનવાથી બાપના સર્વ સંબંધનો સર્વ શક્તિઓનો અનુભવ થાય છે. આ અનુભવ જ સંગમ યુગનું શ્રેષ્ઠ ભાગ્ય છે. વિધાતા દ્વારા મળેલી આ વિધિને અપનાવવાથી વૃદ્ધિ પણ થશે અને સર્વસિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે. દેહધારીના સંબંધમાં અથવા સ્નેહમાં તો પોતાનો તાજ તખ્ત અને પોતાના અસલી સ્વરૂપ બધું છોડી દીધું તો શું બાપના સ્નેહમાં દેહ અભિમાનનો ત્યાગ નથી કરી શકતા? આજ એક ત્યાગથી સર્વભાગ્ય પ્રાપ્ત થઈ જશે. સ્લોગન છે, ક્રોધ મુક્ત બનવું છે તો સ્વાર્થના બદલે નિસ્વાર્થ બનો. ઈચ્છાઓના રૂપનું પરિવર્તન કરો. ક્રોધમુક્ત બનવું છે તો સ્વાર્થના બદલે નિસ્વાર્થ બનો, ઈચ્છાઓના રૂપનું પરિવર્તન કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. આજની પોઈન્ટ છે, બાપની સાથે તમે બધાએ પણ પાનનું બીડું ઉઠાવ્યું છે કે પવિત્રતા દ્વારા અમે પ્રકૃતિને પણ પાવન કરીશું, તો એ સંકલ્પ પૂરો કરવા માટે બાપ દાદા ઈચ્છે છે કે વિશ્વનું દરેક બાળક પહેલાં લગાવ મુક્ત બને, ભલે સાધનોથી ભલે વ્યક્તિથી. સાધનોને યુઝ કરવું બીજી વસ્તુ છે, લગાવ અલગ વસ્તુ છે. તો બાપ દાદા દરેક વસ્તુને પહેલાં લગાવ મુક્ત બનાવવા ઈચ્છે છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.